એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાગત છે મિત્રો એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવી કથાના મૂળ સુધી જવાનો પ્રયાસ કરવાના છીએ જે હજારો વર્ષોથી આપણને મોહિત કરતી આવી છે. હા, ટ્રોજન યુદ્ધ, હેલેન, અકિલેઝ અને પેલો પ્રખ્યાત લાકડાનો ઘોડો. શું આ બધું, શું આ ખરેખર બન્યું હતું?
આ એક એવો સવાલ છે જેણે સદીઓથી ઇતિહાસકારો અને પુરાતત્વવિદોને મતલબ પરેશાન કર્યા છે. અને આ પ્રશ્ન છે ને એ ખાલી પ્રાચીન ગ્રીસ પૂરતો નથી, એ આપણને શીખવે છે કે આપણે જેને ઇતિહાસ કહીએ છીએ એ ઘણીવાર દંતકથાઓ અને વાસ્તવિકતાનું જટિલ મિશ્રણ હોય છે.
બરાબર.
આજે આપણે એરિક એચ ક્લાઇનના પુસ્તક ધ ટ્રોજન વોર, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનના આધારે આ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીશું. આ પુસ્તક જાણે એમ કહો કે 3000 વર્ષ જૂનો કોલ્ડ કેસ છે ને એની તપાસ જેવું છે.
એચ ક્લાઇન, એમના વિશે થોડું જાણી, એમની શું ખાસિયત છે, મતલબ જે આ જટિલ કેસ ઉકેલવામાં મદદ કરે છે?
ચોક્કસ. ક્લાઇન એક જાણીતા અમેરિકન પુરાતત્વવિદ છે, ઇતિહાસકાર છે અને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પ્રોફેસર પણ છે. પણ એમની જે ખરી તાકાત છે ને એ એમની બહુશિસ્તીય કુશળતામાં છે.
બહુશિસ્તીય એટલે
કે એ ખાલી ખોદકામ કરનાર પુરાતત્વવિદ નથી, કે ખાલી પ્રાચીન ગ્રંથો વાંચનાર ક્લાસિસ્ટ નથી, કે ખાલી સામ્રાજ્યનો અભ્યાસ કરનાર ઇતિહાસકાર નથી. એ ત્રણેય છે.
ઓ વાહ.
અને એમની નિપુણતા ખાસ કરીને લેટ બ્રોન્ઝ એજમાં છે, એટલે કે કાંસ્ય યુગનો છેલ્લો તબક્કો, આજથી લગભગ સમજો ને 3200 વર્ષ પહેલાનો સમય, અને તે સમયના આંતરરાષ્ટ્રીય સંબંધોમાં. અને આ એ જ સમયગાળો છે જ્યારે ટ્રોજન યુદ્ધ થયું હોવાનું મનાય છે.
એટલે એમની પાસે આ જે કોયડો છે એના જુદા જુદા ટુકડા, જમીનમાંથી મળેલા પુરાવા, પછી પેલા પ્રાચીન કાવ્યો અને તે સમયના જે રાજકીય દસ્તાવેજો હોય એ બધાને એક સાથે જોડીને એક સુસંગત ચિત્ર બનાવવાની ક્ષમતા છે.
બરાબર. અને એમની બીજી એક ખાસિયત એ પણ છે કે એ બહુ જ જટિલ શૈક્ષણિક ચર્ચાઓને પણ સામાન્ય લોકો માટે રસપ્રદ અને એકદમ સરળ ભાષામાં રજૂ કરી શકે છે.
હા, એ બહુ જરૂરી છે.
એટલે આ પુસ્તકનો હેતુ કોઈ જાદુઈ રીતે ટ્રોજન યુદ્ધનું રહસ્ય ઉકેલી નાખવાનો નથી. ખબર છે, ક્લાઇન આપણને સીધું એમ નથી કહેતા કે હા યુદ્ધ થયું હતું કે ના નહોતું થયું.
તો પછી
એના બદલે એ આપણને એક ઇતિહાસકાર અને પુરાતત્વવિદની જેમ વિચારતા શીખવે છે. પુસ્તક આપણને એક સફર પર લઈ જાય છે જ્યાં આપણે જોઈએ છે કે આવા જટિલ પ્રશ્નોનો અભ્યાસ થાય કેવી રીતે, કયા પુરાવા મળે છે ને પછી પાછું એ પુરાવાઓનું અર્થઘટન કેવી રીતે કરવામાં આવે છે.
તો પુસ્તકની મુખ્ય દલીલ શું છે? શું હોમરે જે વર્ણવ્યું છે એ યુદ્ધ, પેલી હેલેનનું અપહરણ, 10 વર્ષનો ઘેરો, લાકડાનો ઘોડો, શું એ બધું સાચું હતું?
જો, ક્લાઇન સ્પષ્ટ કહે છે હોમરે જે રીતે વર્ણવ્યું છે ને એવું ભવ્ય, 10-10 વર્ષ ચાલેલું, જેમાં દેવતાઓ પણ આવીને લડે એવું યુદ્ધ લગભગ ચોક્કસપણે કાલ્પનિક છે. પણ અહીંયા જ વાત રસપ્રદ બને છે. ક્લાઇન દલીલ કરે છે કે આ જે ભવ્ય દંતકથા છે ને એના મૂળિયા ક્યાંક લેટ બ્રોન્ઝ એજની વાસ્તવિક ઐતિહાસિક ઘટનાઓમાં રહેલા છે. એ સાવ હવામાંથી નથી આવી, જાણે કે ધુમાડો છે તો ક્યાંક આગ તો લાગી જશે ને.
હા, એ વાત સાચી. રસપ્રદ. તો આ આગ એટલે કે પેલી વાસ્તવિક ઘટનાઓ સુધી પહોંચવા માટે ક્લાઇન કયા ક્લુ કે પુરાવાઓનો ઉપયોગ કરે છે?
ક્લાઇન મુખ્યત્વે 3 પ્રકારના પુરાવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એને 3 પગવાળી ખુરશી કહે છે.
3 પગવાળી ખુરશી.
હા. પહેલો પગ છે સાહિત્યિક પરંપરા, એટલે કે હોમરના મહાકાવ્યો, ઇલિયડ અને ઓડિસી. બીજો પગ છે પુરાતત્વીય રેકોર્ડ, એટલે હિસારલિક, જેને ટ્રોય માનવામાં આવે છે, ના સ્થળે થયેલું ખોદકામ.
અને ત્રીજો
અને સૌથી મહત્વનો પગ છે સમકાલીન ગ્રંથસ્થ પુરાવા. આમાં ખાસ કરીને હિટાઇટ સામ્રાજ્યના જે તે સમયની એક મહાસત્તા હતી એના રેકોર્ડ્સનો સમાવેશ થાય છે. ક્લાઇન કહે છે કે જ્યાં સુધી આપણી પાસે ખાલી પહેલા 2 પગ હતા ને ત્યાં સુધી ખુરશી ડગમગતી હતી.
બરાબર.
આ ત્રીજો પગ મળ્યો ને પછી જ આપણે સ્થિર રીતે બેસીને ચિત્ર સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
સમજાયું. અને આ ત્રણેય પુરાવાઓના આધારે છેલ્લે નિષ્કર્ષ શું નીકળે છે? પેલી આગ શું હતી ખરેખર?
નિષ્કર્ષ એ છે કે જેને આપણે ટ્રોજન યુદ્ધ કહીએ છીએ ને
એ કદાચ કોઈ એક ચોક્કસ ઘટના નહોતી, પણ અનેક નાની મોટી અથડામણો, હુમલાઓ, રાજકીય સંઘર્ષો, આ બધાની એક સંમિશ્રિત યાદગીરી, કમ્પોઝિટ મેમરી છે.
સંમિશ્રિત યાદગીરી?
હા, મતલબ કે કદાચ એક સદી કે એનાથી વધુ સમય દરમિયાન ટ્રોય અને ગ્રીક લોકો વચ્ચે વારંવાર કંઈક ને કંઈક સંઘર્ષ થતા રહ્યા હશે. આ બધી ઘટનાઓની યાદો ભેગી થઈ સદીઓ સુધી મૌખિક પરંપરામાં ગવાતી રહી અને છેવટે હોમર જેવા કોઈ મહાન કવિઓએ એને એક ભવ્ય મહાકાવ્યનું રૂપ આપી દીધું. એટલે કે ઐતિહાસિક સત્યનો એક નાનો અંશ, હિસ્ટોરિકલ કર્નલ તો છે જ, જેની આસપાસ કવિતા અને દંતકથાનું મોટું વલણ રચાયું છે.
સમજાયું. ચાલો તો હવે આ ત્રણ પગવાળી ખુરશીના દરેક પગને જરા નજીકથી જોઈએ. પહેલો પગ સાહિત્ય, એટલે કે હોમર. શું ઇલિયડને આપણે ઇતિહાસ માની શકીએ?
જો, આ જ સૌથી મોટો પડકાર છે. ક્લાઇન યાદ અપાવે છે કે હોમરે આ મહાકાવ્યો ક્યારે રચ્યા. લગભગ 8મી સદી ઈસવીસન પૂર્વે, જ્યારે યુદ્ધનો કથિત સમય કયો? 13મી સદી ઈસવીસન પૂર્વેનો.
ઓહો, એટલે વચ્ચે લગભગ 400-500 વર્ષનો ગાળો.
બરાબર. આટલા લાંબા સમય સુધી વાર્તા ફક્ત મોઢેથી પેઢી દર પેઢી ગવાતી રહી. મિલમન પેરી અને આલ્બર્ટ લોર્ડ જેવા વિદ્વાનોએ બતાવ્યું છે કે આ મૌખિક પરંપરામાં કવિઓ કેવું કરે. તૈયાર સૂત્રો અને પંક્તિઓનો ઉપયોગ કરીને કાવ્યો રચે અને ગાય. એનાથી વાર્તા જીવંત રહે, પણ એમાં ફેરફારો પણ થતા જાય.
એટલે એમ કે હોમરના કાવ્યોમાં આપણને તે સમયની વાસ્તવિકતાનું પ્રતિબિંબ તો જોવા મળે, પણ સાથે સાથે પાછળથી ઉમેરાયેલી વસ્તુઓ અને ભૂલો પણ હોઈ શકે.
બિલકુલ. કાવ્યોમાં ઘણા એનાક્રોનિઝમ છે, એટલે કે સમય વિરોધાભાસ. એવી વસ્તુઓનું વર્ણન જે હોમરના સમયમાં હતી પણ કથિત ટ્રોજન યુદ્ધના બ્રોન્ઝ એજમાં નહોતી, જેમ કે લોખંડના ઓજારો કે અમુક યુદ્ધની રીતો. પણ સાથે સાથે એમાં બ્રોન્ઝ એજના કેટલાક સાચા પડઘા પણ છે, જેમ કે પેલી વહાણોની સૂચિ, જેમાં ગ્રીસના એવા શહેરો અને પ્રદેશોના નામ છે જે કદાચ બ્રોન્ઝ એજમાં મહત્વના હતા પણ હોમરના સમયમાં નહોતા. આથી ક્લાઇનનું તારણ શું છે? ઇલિયડ એ ઇતિહાસનો ગ્રંથ નથી, એ મહાન કળા છે. એને શબ્દશઃ સત્ય માની ન શકાય, પણ તે ભૂતકાળની સાંસ્કૃતિક સ્મૃતિના કેટલાક અંશો ચોક્કસ સાચવી રાખે છે.
એટલે હોમર આપણને સંકેતો આપે છે, પણ નક્કર પુરાવા માટે બીજે જોવું પડે. અને આ આપણને ખુરશીના બીજા પગ પુરાતત્વ તરફ લઈ જાય છે. ટ્રોય શહેરની શોધની વાર્તા પણ બહુ રોચક છે, ખરું ને?
હા, અને થોડી વિવાદાસ્પદ પણ ખરી. અહીંયા મુખ્ય પાત્ર છે હેનરિક શ્લીમેન, એક જર્મન ઉદ્યોગપતિ જે હોમરની વાર્તાથી એટલો બધો પ્રભાવિત હતો કે એણે 1870ના દાયકામાં તુર્કીના હિસાર્લિક નામના ટેકરા પર ખોદકામ શરૂ કરાવ્યું. એને પાક્કું હતું કે આ જ હોમરનું ટ્રોય છે.
અને હતું પણ એ જ ને?
હા, સ્થળ તો એ જ હતું. ક્લાઇન એને એક સ્વપ્નદ્રષ્ટા પણ કહે છે અને સાથે સાથે બેદરકાર ખોદકામ કરનાર પણ કહે છે. એણે ખરેખર સાચું સ્થળ શોધી કાઢ્યું અને દુનિયાને બતાવ્યું કે અહીં પ્રાચીન સંસ્કૃતિ હતી. પણ
શું, કઈ ગડબડ કરી?
એણે પ્રિયમનો ખજાનો શોધવાની ધૂનમાં એટલી ઉતાવળથી અને બિનવૈજ્ઞાનિક રીતે ખોદકામ કર્યું કે એણે ઉપરના ઘણા મહત્વના સ્તરોને નષ્ટ કરી નાખ્યા.
અરે રે,
જાણે કોઈ ખજાનાના નકશા પર એક્સ નિશાન હોય ત્યાં પહોંચવા આખું ગામ ખોદી નાખે એવું. શક્ય છે કે એણે હોમરિક ટ્રોયના પુરાવા જ નષ્ટ કરી નાખ્યા.
આ તો ભારે કરી. તો પછી સાચી માહિતી કેવી રીતે મળી? કોણે સુધાર્યું આ બધું?
શ્લીમેન પછી બીજા વધુ વ્યવસ્થિત પુરાતત્વવિદો આવ્યા, જેમ કે વિલહેમ ડોરફિલ્ડ અને ખાસ કરીને કાર્લ બ્લેગન. એમણે વધુ ઝીણવટભર્યું કામ કર્યું. બ્લેગને 1930ના દાયકામાં શહેરના જુદા જુદા સ્તરોનો અભ્યાસ કર્યો.
અને એમણે શું મળ્યું?
એમણે ટ્રોય 7A નામના સ્તરને હોમરિક ટ્રોય તરીકે ઓળખાવ્યો. આ સ્તર લગભગ 1300-1180 BCE વચ્ચેનો છે અને એના અંતના સ્પષ્ટ પુરાવા છે. હિંસક વિનાશ અને આગ. ઘરોમાં અનાજ સંગ્રહ કરવાના મોટા મોટા કોઠારો મળ્યા છે, જાણે લોકો લાંબા ઘેરા માટે તૈયારી કરી રહ્યા હોય.
બાપરે.
એટલું જ નહીં, તીરના માથા અને દફન ન કરાયેલા માનવ અવશેષો પણ મળ્યા છે. આ બધું યુદ્ધ જેવી પરિસ્થિતિ તરફ ઇશારો કરે છે.
અને આધુનિક સંશોધન કંઈ નવું આવ્યું એ પછી?
હા, આવ્યું ને. છેલ્લે મેનફ્રેન્ડ કોર્ફમેન અને એમની ટીમે 1980ના દાયકા પછી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો,
જેમ કે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર. એમની સૌથી મોટી શોધ એ હતી કે જે મુખ્ય ગઢ હતો ને એની નીચે એક વિશાળ નીચલું શહેર પણ વસેલું હતું.
એટલે ટ્રોય નાનો કિલ્લો નહોતો?
ના, બિલકુલ નહીં. આનાથી સાબિત થયો કે ટ્રોય માત્ર એક નાનો કિલ્લો નહોતો, પણ લેટ બ્રોન્ઝ એજનું એક મોટું, સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું. એવું શહેર જે ખરેખર આંતરરાષ્ટ્રીય સંઘર્ષનું કારણ બની શકે.
તો પુરાતત્વ આપણને સાચું સ્થળ, હિસારલિક, સાચો સમય, લગભગ 12મી સદી BCEનો અંત અને વિનાશની રીત, હિંસક આગ, આ બધું આપે છે. પણ હુમલાખોર કોણ હતા એ તો નથી જ કહેતું ને?
ના, એ નથી કહેતું. પુરાતત્વ સ્થળ પર અકિલિસ અહીં લડ્યો હતો એવું બોર્ડ તો નથી જ. અને અહીં જ પેલી ખુરશીનો ત્રીજો નિર્ણાયક પગ એટલે કે હિટ્ટાઇટ ગ્રંથો ચિત્રમાં આવે છે, અને આ ખરેખર ગેમ ચેન્જર સાબિત થયા.
હિટ્ટાઇટ્સ એ કોણ હતા વળી, અને એમના ગ્રંથો આટલા બધા મહત્વના કેમ છે?
હિટ્ટાઇટ સામ્રાજ્ય છે ને એ લેટ બ્રોન્ઝ એજમાં એનાટોલિયા એટલે કે આધુનિક તુર્કીની એક મહાસત્તા હતું, ઇજિપ્ત જેટલું શક્તિશાળી. એમની રાજધાનીમાંથી માટીની હજારો તખ્તીઓ મળી છે. એના પર ક્યુનિફોર્મ લિપિમાં રાજદ્વારી પત્રવ્યવહાર, સંધિઓ, વહીવટી રેકોર્ડ્સ બધું લખેલું છે.
અચ્છા.
અને આ ગ્રંથોમાં બે નામો વારંવાર આવે છે જેણે આખી ચર્ચા જ બદલી નાખી. પહેલું નામ છે વિલુસા.
વિલુસા?
હા, આ નામ ઉત્તર પશ્ચિમ એનાટોલિયાના એક રાજ્ય માટે વપરાયું છે. ભાષાશાસ્ત્રીઓ માને છે કે તે ગ્રીક નામ વિલિયોસ એટલે કે ઇલિયમ, જે ટ્રોયનું બીજું નામ છે, એનું જ હિટ્ટાઇટ સ્વરૂપ છે, અને જગ્યા પણ બરાબર બંધ બેસે છે.
ગજબ. અને બીજું નામ?
બીજું નામ છે અરિયાવા. આ નામ પશ્ચિમમાં દરિયાપાર આવેલા એક શક્તિશાળી રાજ્ય માટે વપરાયું છે. અને મોટાભાગના વિદ્વાનો હવે સહમત છે કે અહિયાવા એ માયસેનિયન ગ્રીક લોકો એટલે કે હોમરના અકાયન્સ એમના માટે વપરાયેલું નામ છે.
શું વાત કરો છો? એટલે કે તે સમયના સત્તાવાર દસ્તાવેજોમાં ટ્રોય, વિલુસા અને ગ્રીક લોકો અહિયાવાનો સીધો ઉલ્લેખ છે. શું એમની વચ્ચેના સંબંધો વિશે પણ કંઈ ખબર પડે છે?
હા, અને એ તો સૌથી રોમાંચક ભાગ છે. ક્લાયન્ટ કેટલાક ચોક્કસ દસ્તાવેજો ટાંકે છે, જેમ કે અલ્કસંધુ સંધિ. આ હિટ્ટાઇટ રાજા અને વિલુસાના રાજા અલ્કસંધુ વચ્ચે થયેલો કરાર છે.
અલ્કસંધુ?
હા. અને રસપ્રદ વાત એ છે કે ટ્રોજન રાજકુમાર પેરિસનું બીજું નામ એલેક્ઝાન્ડ્રોસ હતું. મળતું આવે છે ને?
અરે હા, બરાબર.
બીજો એક તવાગાલાવા પત્ર છે. એમાં હિટ્ટાઇટ રાજા અહિયાવાના રાજાને ફરિયાદ કરે છે કે તમારા લોકો અમારા વિલુસાના પ્રદેશમાં મુશ્કેલી ઉઘરી રહ્યા છે.
ઓહો, સીધો સંઘર્ષ.
બરાબર. આનાથી સાબિત થાય છે કે 13મી સદી BCEમાં ટ્રોય, વિલુસા એક મહત્વનું રાજકીય કેન્દ્ર હતું, અને તે હિટ્ટાઇટ્સ અને માયસેનિયન ગ્રીક વચ્ચે તણાવ અને સંઘર્ષનું કારણ બનતું હતું. આ હોમરમી વાર્તાને એક સ્વતંત્ર સમકાલીન રાજકીય સંદર્ભ પૂરો પાડે છે, જે પહેલા નહોતો.
આ તો ખરેખર અદ્ભુત કહેવાય. તો હવે ત્રણે પગ સાહિત્યના પડઘા, પુરાતત્વના પુરાવા અને હિટ્ટાઇટ ગ્રંથોનું સમર્થન, આ બધું ભેગું મળીને શું ચિત્ર રજૂ કરે છે? ક્લાયન્ટનો અંતિમ ચુકાદો શું છે આના પર?
ક્લાયન્ટનો અંતિમ ચુકાદો છે ને એ બહુ જ સંતુલિત છે. એ કહે છે, શું હોમરે વર્ણવ્યું એવું 10 વર્ષનું ભવ્ય યુદ્ધ થયું? સંભવતઃ ના. પરંતુ શું હિસારલિક પર એક વાસ્તવિક શક્તિશાળી શહેર ટ્રોય વિલુસા હતું? ચોક્કસપણે હા. શું માયસેનિયન ગ્રીક અહિયાવા તે પ્રદેશમાં સક્રિય હતા, અને શું વિલુસા સાથે એમના સંબંધો તણાવપૂર્ણ હતા? હા, હિટ્ટાઇટ રેકોર્ડ્સ એવું કહે છે. શું આ શહેરનો લગભગ 1200 BCEમાં હિંસક અંત આવ્યો હતો? હા, પુરાતત્વ એની સાક્ષી પૂરે છે.
તો આ બધું ભેગું કરતા એમ કહી શકાય કે
હોમરનું મહાકાવ્ય એ ઐતિહાસિક સત્યના અંશ પર આધારિત છે. તે લેટ બ્રોન્ઝ એજમાં ગ્રીક અને ટ્રોજન લોકો વચ્ચે લાંબા સમય સુધી ચાલેલા સંઘર્ષો, કદાચ કોઈ એક ખાસ યાદગાર વિનાશમાં પરિણમેલા સંઘર્ષો, એની એક શક્તિશાળી પણ સદીઓની મૌખિક પરંપરામાં બંધાયેલી અને શણગારાયેલી સંમિશ્રિત યાદગીરી છે. મતલબ કે વાસ્તવિક રાજકીય અને આર્થિક સંઘર્ષોને સમય જતાં વીરતા, પ્રેમ અને દેવતાઓના હસ્તક્ષેપની ભવ્ય કથામાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યા.
વાહ, આ ખરેખર જ્ઞાનચક્ષુ ખોલી નાખે તેવી વાત છે. આ પુસ્તક અને એની દલીલોમાંથી આપણે બીજા ક્યાં મુખ્ય સંદેશાઓ લઈ શકીએ?
પહેલો સંદેશ તો એ છે કે દંતકથાઓ અને ઇતિહાસ વચ્ચેની રેખા કેટલી પાતળી હોઈ શકે છે. નહીં, દંતકથાઓ ખાલી મનોરંજન નથી, એ ઘણીવાર વાસ્તવિક ભૂતકાળના પડઘા સાચવી રાખે છે.
સાચી વાત.
બીજું, જટિલ પ્રશ્નોના ઉકેલ માટે આંતરવિદ્યાશાખાકીય અભિગમ કેટલો જરૂરી છે. તમે જુઓ, ખાલી સાહિત્ય કે ખાલી પુરાતત્વ કે ખાલી ઇતિહાસ કોઈ એકલું આ કોયડું ઉકેલી શક્યું નહોત. ત્રણે ભેગા થયા ત્યારે જ સત્યની નજીક પહોંચી શકાયું.
હા, અને આ વાત તો આપણા પોતાના ઇતિહાસ અને મહાકાવ્યો જેમ કે મહાભારત કે રામાયણ એના અભ્યાસ માટે પણ એટલી જ પ્રસ્તુત છે. ત્યાં પણ વિદ્વાનો ઐતિહાસિક સત્યના અંશો શોધવા માટે સાહિત્ય, પુરાતત્વ, બીજા પુરાવાઓ બધું જ વાપરે છે. અલબત્ત એના નિષ્કર્ષો હંમેશા ચર્ચાસ્પદ રહે છે, પણ પદ્ધતિ તો મહત્વની છે જ.
ચોક્કસ. અને આંતરવિદ્યાશાખાકીય અભિગમ તો આજની કોઈપણ સમસ્યાને સમજવા માટે પણ જરૂરી છે.
બિલકુલ.
ત્રીજો સંદેશ એ ઐતિહાસિક સત્યનો અંશ, હિસ્ટોરિકલ કર્નલનો વિચાર છે કે ઘણી મહાન કથાઓ સાવ કાલ્પનિક નથી હોતી, પણ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત હોય છે જેને સમય જતાં મોટું રૂપ અપાય છે. ચોથું, ટ્રોયને એના સાચા ભૌગોલિક રાજકીય સંદર્ભમાં જોવાનું મહત્વ. હિટાઇટ ગ્રંથોએ બતાવ્યું કે ટ્રોય એકલું નહોતું, બે મહાસત્તાઓ વચ્ચેનું મથક હતું. અને પાંચમો, જે મને ખૂબ મહત્વનો લાગે છે, પ્રાચીન ઇતિહાસનો અભ્યાસ કરતી વખતે અસ્પષ્ટતાનો સ્વીકાર કરવો. આપણને હંમેશા 100% ખાતરીવાળા જવાબો નથી મળતા. પુરાવાના આધારે શું સંભવ છે, શું વધુ શક્ય છે, એના પર ધ્યાન આપવું પડે છે.
અને આ અસ્પષ્ટતા સ્વીકારવાની વાત એ તો આપણા રોજિંદા જીવનમાં પણ એટલી જ લાગુ પડે છે, ખરું ને? આપણે કાયમ અધૂરી માહિતીના આધારે જ નિર્ણયો લેતા હોઈએ છે. આપણા પોતાના કૌટુંબિક ઇતિહાસ કે સ્થાનિક વાર્તાઓ પણ જુઓ ને, સમય જતાં કેવી બદલાય છે અને મૂળ સત્ય ક્યાંક ખોવાઈ જાય છે.
સાચી વાત છે. પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં રહી જાય. ક્લાયન્ટના મુખ્ય વિચારોને આપણે આ રીતે સમજી શકીએ. જુઓ,
પહેલો વિચાર તો પ્રશ્નને જ બદલી નાખે છે. આપણે એ ન પૂછવું જોઈએ કે શું ટ્રોજન યુદ્ધ હોમરે વર્ણવ્યા મુજબ થયું હતું, જેનો જવાબ લગભગ ચોક્કસ ના છે. પણ આપણે એ પૂછવું જોઈએ કે લેટ બ્રોન્ઝ એજની કઈ વાસ્તવિક ઐતિહાસિક ઘટનાઓ હશે જેણે આ મહાન કાવ્ય પરંપરાને જન્મ આપ્યો. આ ખરેખર આખી દિશા જ બદલી રાખે છે.
બરાબર. બીજો વિચાર પેલી ત્રણ પગવાળી ખુરશીવાળો છે. સદીઓ સુધી ટ્રોજન યુદ્ધની શોધ ખાલી હોમરની કવિતા અને શ્લિમેનના પુરાતત્વો પર આધારિત હતી, જાણે બે પગવાળી અસ્થિર ખુરશી. હિટટાઇટ આર્કાઇવ્સની શોધે ત્રીજો નિર્ણાયક પગ પૂરો પાડ્યો, જેનાથી આપણે પહેલીવાર તે સમયના વિશ્વનું સ્થિર અને સુસંગત ચિત્ર બનાવી શક્યા. આ સીધો આંતરવિદ્યા શાખાકીય અભિગમની શક્તિ બતાવે છે.
હા, અને ત્રીજો વિચાર જે મને ખૂબ ગમ્યો, અંતે કોઈ એક ચમત્કારિક સ્મોકિંગ ગન નથી, કોઈ એક જ પુરાવો નથી જે બધું સાબિત કરી દે, પણ આપણી પાસે જુદા જુદા પુરાવાઓનો એક શક્તિશાળી સંગમ છે. સાચું શહેર, સાચી જગ્યાએ, સાચા સમયે, સાચી જીતે એટલે કે હિંસક રીતે નાશ પામેલું, અને તે પણ સાચા લોકો ગ્રીક સાથેના સંઘર્ષના સાચા રાજકીય સંદર્ભમાં.
બરાબર. આ વિચારો આપણને શીખવે છે કે ઇતિહાસની શોધ હંમેશા કોઈ નાટકીય પુરાવાથી નથી થતી. ઘણીવાર નાના નાના અલગ અલગ પ્રકારના પુરાવાઓ ભેગા થઈને એક મજબૂત ચિત્ર બનાવે છે. આપણે પેલી શાબ્દિકતાથી આગળ વધીને સંચિત પુરાવાનું જે વજન છે ને, એને સમજવું પડે છે.
તો આ બધી ચર્ચા પરથી આપણે વ્યવહારુ જીવનમાં શું શીખી શકીએ? આ પુસ્તકના વિચારો આપણને રોજબરોજ કેવી રીતે ઉપયોગી થઈ શકે?
સૌથી મોટી શીખ તો મને લાગે છે કે વિવેચનાત્મક વિચારસરણીની છે, ક્રિટિકલ થિંકિંગ. ક્લાયન્ટનું પુસ્તક આપણને બતાવે છે કે કોઈપણ માહિતીનો સ્ત્રોત હોય, ભલે પ્રાચીન કવિતા હોય, પુરાતત્વીય અહેવાલ હોય, સરકારી દસ્તાવેજ હોય, કે પછી આજના જમારામાં આવતા વોટ્સએપ ફોરવર્ડ હોય.
હા હા, બરાબર.
દરેક સ્ત્રોતનું મૂલ્યાંકન કેવી રીતે કરવું? એનો સંદર્ભ શું છે? એની મર્યાદા શું છે? એમાં કોઈ પૂર્વગ્રહ છે કે કેમ? આ બધું વિચારવું કેટલું જરૂરી છે.
હા, અને તે આપણને સત્ય અને સ્મૃતિ વચ્ચેના સંબંધ વિશે પણ વિચારતા કરે છે. આપણે જે વાર્તાઓ સાંભળીએ છીએ, કૌટુંબિક હોય, સામાજિક હોય, રાષ્ટ્રીય હોય, એ બને છે કેવી રીતે? ઘણીવાર જટિલ વાસ્તવિકતાને સરળ બનાવવા, યાદગાર બનાવવા માટે એમાં ફેરફાર થાય છે. આ સમજ આપણને આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
બિલકુલ. બીજું, તે વૈજ્ઞાનિક પદ્ધતિ અને પ્રગતિની પ્રશંસા કરતા શીખવે છે. શ્લીમનની પેલી ઉતાવળી રોમેન્ટિક પદ્ધતિ અને કોર્ફમેનની ધીરજ ભરી ટેકનોલોજી આધારિત તપાસ એ બે વચ્ચેનો તફાવત બતાવે છે કે જ્ઞાન કેવી રીતે ધીમે ધીમે પુરાવાના આધારે વધુને વધુ સચોટ બનતું જાય છે.
હા, એ બહુ મહત્વનું છે.
અને છેલ્લે પેલું સંદર્ભનું મહત્વ. હિટાઇટ ગ્રંથોએ ટ્રોયને એના સાચા આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં મૂકીને આખી વાતચીત જ બદલી નાખી. કોઈપણ ઘટનાને એના મોટા ચિત્રમાં જોવી કેટલી જરૂરી છે.
અને પુરાવા અને એના અર્થઘટન વચ્ચેનો ભેદ સમજવો. જે મળ્યું એ તથ્ય છે, પણ એમાંથી આપણે શું તારણ કાઢીએ છીએ એ આપણું અર્થઘટન છે. આનાથી થોડો તંદુરસ્ત સંશયવાદ રાખવાની અને જ્ઞાન કેવી રીતે બને છે એ સમજવાની પ્રેરણા મળે છે.
ખૂબ સરસ રીતે સારાંશ આપ્યો. તો આ આખી ચર્ચાના અંતે તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી વધુ પ્રભાવશાળી કે કદાચ આશ્ચર્યજનક શું રહ્યું?
મારા માટે તો સૌથી આશ્ચર્યજનક એ જાણવું રહ્યું કે હોમરની વાર્તા ભલે શબ્દશઃ સાચી ન હોય, પણ એની પાછળ વાસ્તવિક ઘટનાઓ તરફ ઇશારો કરતા આટલા બધા જુદા જુદા પ્રકારના પુરાવાઓ એકઠા થાય છે. અને પેલો સંમિશ્રિત યાદગીરીનો વિચાર કે કેવી રીતે લાંબા સમયના નાના સંઘર્ષો એક મોટી ભવ્ય કથા બની જાય છે, એ મને ખૂબ જ શક્તિશાળી લાગ્યો. જાણે ઇતિહાસ પોતે જ એક મહાન વાર્તાકાર મળ્યો.
અને મારા માટે પુરાતત્વ પોતે કેવી રીતે વિકસિત થયું, શ્લીમેનની પેલી ધૂનથી લઈને કોર્ફમેનની વૈજ્ઞાનિક ચોકસાઈ સુધી, એ આખી સફર જાણવી બહુ રસપ્રદ હતી. અને હિટ્ટાઇડ ગ્રંથો જેવા ખોવાયેલા પુરાવાઓ કેવી રીતે અચાનક આવીને આખું ચિત્ર બદલી શકે છે એ પણ અદ્ભુત હતું. ખરેખર ઇતિહાસની જાસૂસી જેવું લાગે છે. અને હા, અંતે એ સ્વીકારું કે ઇતિહાસમાં હંમેશા સ્પષ્ટ હા કે ના નથી હોતું, પણ પુરાવાના આધારે બનતી સંભાવનાઓ હોય છે, એ વાત પણ બહુ મહત્વની લાગી.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.